પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 319-321 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 50.
પર્યાયમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર આવી જ છે. દ્રવ દ્રષ્ટિ કરતા, દ્રવમાં સિંચન કરતા, શક્તિરૂપ સામર્થ્યરૂપ જે દ્રવ્ય છે, દ્રવ સ્વભાવ, દ્રવ સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેતા એટલે હું પણ એ પ્રદાન કરતા અને જ્ઞાન કરતા, તો સુધાન જ્ઞાન પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ પરિણમિત થઈ જશે. એ ગુણ પ્રગટવાની વિધિ છે, એ સિવાય ગુણ પ્રગટવાની બીજી કોઈ વિધિ છે? ખૂબ તો પાણી આવશે, લેવા જવું નહીં પડે. કુવા ખોદીને તેઓ ઉપરથી પાણી નાખતા નથી. કુવો ખોદ્યો, હવે ત્યાં બહારથી પાણી લાવી લાવીને કુવામાં ભરો, અંદરથી જ પાણી નીકળે છે. સારો પ્રકાર લીધો છે. કુવો ખોદ તો પાણી અંદરથી જ આવશે, બહારથી પાણી લેવા જવું પડશે. એમ અંદર ચૈતન્યનું જે તળ છે ઊંડું, ત્યાં હું પણ શ્રદ્ધાન જ્ઞાન છે, ત્યાં જતા અંદરથી તો શ્રદ્ધાન જ્ઞાન ચારિત્રની સરવાણી શીખશે. ત્યાં બહારથી શ્રદ્ધાન જ્ઞાન ચારિત્ર લાવવા પડતા નથી. કોઈ શરીરની ક્રિયાથી, વાણીની ક્રિયાથી, કોઈ પરદ્રવ્ય સંયોગમાંથી ક્યાંય સિદ્ધાંત જ્ઞાન ચારિત્ર લાવવા પડતા નથી. કુવો ખોદ તો પાણી આવશે, લેવા જવું નહીં પડે. ચૈતન્ય પાતાળ ફૂટતા શુદ્ધ પર્યાયનો પ્રવાહ એની મેળ ચાલુ થશે. સાદી ભાષામાં પણ ભાવનો ધ્વનિ બહુ સારો છે. અંદરનું ચૈતન્ય તત્વ છે એ પરના વિભાવમાં અને પરના એકત્વપણાને લઈને અનંત શક્તિનો ખજાનો ભેરો છે, એને ટાળું મારીને બેસી ગયો છે. એ શક્તિનો કોઈ વપરાશ છે નહીં, જાય એકત્વનું ટાળું માર્યું છે. જેમ કોઈ ખોદતા ખોદતા પાતાળ ખોદે, પાતાળનો તળ તોડે નીચે, તો અંદર એટલો પ્રવાહ છે કે પાણી આવ્યા જ કરે બહાર. પાતાળમાંથી જે પાણી આવે છે એ પાણી અટકતું નથી, અને ત્યાં પંપ પણ મૂકવો પડતો નથી. ગરમ પાણી આવે છે, વર્ષોથી ગરમ પાણી આવે છે. નીચે એટલો બોર કરેલો છે, પાતાળ બોર છે, એમાંથી ધોધ બંધ 24 કલાક પાણી આવ્યા જ કરે છે. નીચેથી આવે છે, ગરમ આવે છે, વર્ષોથી આવે આવ્યા જ કરે છે. એવું અંદરમાં શક્તિનો એટલો વિપુલ અને એટલો જોરદાર સંગ્રહ થઈને પડેલો છે એક આત્મદ્રવ્યમાં, કે એને શ્રદ્ધા જ્ઞાનથી એના અંતર્ભેદ અંતરને ભેદવામાં આવે. એક વખત જો અંતર ભેદાય શક્તિનો સ્ત્રોત સાદુ અનંતકાળ પર્યંત અવિરતપણે ચાલુ જ રહે, ચાલુ જ થશે એમ જો. પર્યાયનો પ્રવાહ એની મેળે શુદ્ધ પર્યાયનો પ્રવાહ, પર્યાયનો પ્રવાહ તો તેમાં શુદ્ધ પર્યાયનો પ્રવાહ એની મેળે જ ચાલુ જ રહેશે, ચાલુ જ થશે. જો ચૈતન્યનું પાતાળ ફૂટે તો સારી એવું પડ છે નીચે એમ કે પાતાળમાં જે નીકળી પડ છે એ જ્યાં પડ ફૂટે છે અંદરથી એ જો ઘણું ઊંડું હોય છે તો પણ કેટલા કેટલા બળથી પાણી બહાર આવતું હશે એ આયવાજ કરે, આયવાજ કરે એટલો એનો પ્રવાહ છે. અંદર શક્તિ છે, બળ ઘણું છે, પ્રત્યેક શક્તિમાં સામર્થ્યના બળ ઘણું છે. એકવાર જો અંતર ભૂદાય તો એ શક્તિનો શોધ શાંત સુખ શક્તિ છે, એ શાંતિનો સુખનો પ્રવાહ એમાંથી આવ્યા જ કરે. શરૂઆત ભલે ધીમી ધારે થાય છે એટલે એમાં ઉગ્રતા આવે છે, પૂર્ણતા થઈ જાય છે. એવું નથી કે એમ ને એમ પછી ત્યાં ઝરણું જ રહ્યા કરે એવું કાંઈ છે, પણ એ એવું એક ઝરણું અંદરથી શાંતિનો પ્રગટ થાય છે એ બસ એ ચાલુ જ રહે. પછી એમાં સહજપણે ચાલુ રહેવામાં બીજી તકલીફ આવતી ભૂભાવથી જુદા પડતા અથવા સ્વભાવ અને વિભાવનું ભેદ જ્ઞાન કરતા, ભેદ જ્ઞાન થતા કહો, ભેદ જ્ઞાન કરતા કહો, ચૈતન્ય પાતાળ આખું આત્મા આવે છે અને આત્માના નિર્મળ જ્ઞાન આનંદ આદિ સ્વભાવોનું શુદ્ધ પરિણમન રહેવા લાગે છે. એ પરિણમનનો પ્રવાહ એને સાદી અનંતકાળ પર્યંત ક્યારે પણ બંધ થતો નથી. ચૈતન્યની ધરતી તો અનંત ગુણરૂપી જીભથી ભરેલી છે, રસાળ છે. કેટલી કેટલી ઉપમા લીધી છે, જેમ કોઈ એકદમ રસાળ ધરતી હોય છે એની અંદર બીજ પાણી વગેરે જતા વનસ્પતિ સજીવનપણે પાંગરી ઉઠે છે, એકદમ પૂરી જમીન હોય લીલી સુંદર થઈ જાય એકદમ, કેમ કે એટલી રસકસ વાળી જમીન હોય તો એ રસાળતાને લઈને બીજનું ઉગવું એમાં કાંઈ બાધા આવતી નથી, સહેજ બીજ પાંગરી ઉઠે છે. એમ આત્મા ચૈતન્ય ધરતી છે, આત્મા ધારણ કરે છે, ધરતી છે તે બધાને ધારણ કરે છે, તે અપેક્ષાએ આત્મા ચૈતન્ય ધરતી છે. પોતાના અનંત ગુણોને ધારણ કરે છે, અનંત ગુણોના બીજ એમાં પીડ્યા છે, એ અનંત ગુણ જ્ઞાન શ્રદ્ધાન આનંદ વગેરે અનંત ગુણ એમાંથી પ્રગટ થાય છે. એ અનંત ગુણ બીજથી ભરેલી રસાળ છે, એટલી ધરતી છે એની, પણ અનંત ગુણ બીજથી ભરેલી એ ધરતી છે, અંદરમાં આનંદ ગુણના બીજના પડેલા બીજના શક્તિ છે ને, એટલે બીજની રૂપમાં લીધી છે. એક વડનું નાનું બી હોય છે એમાંથી કેવડો મોટો વડ ફાલે ફૂલે છે, સમજી શકાય એમ છે. કોને એમ છે કે દૂધમાં એ શક્તિ રહેલી છે, ત્યાં તો એવું થાય છે વનસ્પતિમાં કે કોઈ પણ બીજમાંથી કોઈ મોટું ઝાડ થયું એટલે નીચે બીજ એનું ગોતવા બેઠો તો એનો પત્તો લાગે. તેથી કોઈને કોઈ કાળે એનો નાશ પણ જોવામાં આવે છે. પણ આ શક્તિનું બીજ એવું છે, આત્મામાં રહેલી શક્તિનું બીજ એવું છે, કેવળ જ્ઞાન આદિ ગમે તેટલા વિશાળ પર્યાયમાં પાંગરેલા એના ફળ હોય તો પણ બીજ એવું ને એવું એમ નેમ જ હોય છે, એમાં કિંચિત માત્ર ઉણપ થતી નથી. અહીંયા તો એમ કહે છે, તમે ભલે કાંઈ અત્યારે પ્રગટ પણ ન દેખાતું હોય પણ જ્ઞાની એમ કહે છે કે અમે તમે કહીએ છીએ કે તારી ચૈતન્ય ધરતીમાં અનંત શક્તિના બીજથી રસાળ ધરતી છે ભરેલી પડેલી. હું એનો વિશ્વાસ કર, તે શ્રદ્ધા જ્ઞાનથી પાંગરવું શરૂ થઈ જશે. આ રસાળ ધરતીને જ્ઞાન જ્ઞાનરૂપ પાણીનું સિંચન કરવાથી તે ફાલી નીકળશે. જ્ઞાન અને ધ્યાન એની એક જ પ્રક્રિયા છે. સર્વસંગથી વિમુક્ત થઈને બહારના સર્વસંગનો પરિત્યાગ કરીને મુનિરાજ એક આત્માનું જ્ઞાન ને ધ્યાન કરે, બીજું કાંઈ કરતા અથવા એક આત્માનું જ્ઞાન ને ધ્યાન કરવા માટે એમણે સર્વસંગ પરિત્યાગ કરીને એક જ કામ કરવા માટે શિસ્ત લઈ લીધી, બીજું એમને કાંઈ કરવું નથી. જગ કો દેવી જગતી ચક્રવર્તી હોય કે જગતની નિધિ વૃદ્ધિ સિદ્ધિ જગતને સાથે એ ત્યાંથી ચાલી નીકળ્યા તે ચાલી નીકળ્યા. એકનું જ્ઞાન ધ્યાન સિવાય કાંઈ કરવાનું છે? આ રસાળ ધરતીને જ્ઞાન ધ્યાન રૂપ પાણીનું સિંચન કરવાથી તે ફાલી નીકળશે. અંદરથી ચૈતન્યનો વિકાસ થવામાં, આત્માની અનંત શક્તિ પ્રગટ થવામાં, આત્મજ્ઞાન અને આત્મ ધ્યાન બસ આત્મ જ કરવાનું છે. પોતાનું જ્ઞાન કરવું, પોતે જેવો છે એનું જ્ઞાન કરવું. જ્ઞાન કરવું એટલે માત્ર જાણવું, માહિતી મેળવવી નહીં, પણ પોતે વેદક સ્વભાવી હોવાથી ગુણથી અને વેદનથી એને જાણવું કે આવો છો ને બીજી રીતે એમ છે. એવું જ્ઞાન અને એમાં એકાગ્રતારૂપ ધ્યાન, એ એકાગ્રતામાં બહુ શક્તિ છે. આત્મામાં એક ચારિત્ર નામનો ગુણ છે, સ્થિર થવું. જો તે ગુણનું કાર્ય પોતામાં સ્થિર થવાનું થાય તો અંદરની શક્તિ આશ્ચર્યકારી રીતે વિકાસ પામે છે. તે જ ગુણ દ્વારા જો પર વિષયમાં સ્થિર થાય, એકાગ્ર થાય, તો એની અવસ્થામાં નહીં ધારેલી અશક્તિ આવે છે, એની કલ્પના નહીં આવે. કેટલી વખત આવે છે, બહુ બહારમાં અનુકૂળતા વાળા પણ પરપદાર્થમાં ઘણો રસ, સંયોગના ઘણા રસથી એમાં એકાગ્ર થવા વાળા જીવોને બેસેની ઘણી જોવામાં આવે છે. કેટલાક તો વ્યસની થઈ જાય છે, કોઈની ગીડીનું વ્યસન લેવું પડે છે, કોઈ દવાની ચીકડીનું, કોઈને સિગારેટનું, કોઈને કાંઈ ને કોઈને કાંઈ, એના પરિણામની અશક્તિ અને નિર્બળતાને જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે. ત્યારે એવી રીતે કોઈ વ્યસની માણસને બીડી પીતા કેમ જોઉં ત્યારે પહેલો વિચાર એ આવે છે, બારમાં ગમે તું તો દેખાતો હોય, બહુ કાર્યક્ષમ છે, ઘણો એબલ માણસ ગણો છું, જો આને મનને નિર્બળતા તો ઘણી કેમ કે એ મનની નિર્બળતાને વશ જ વ્યસનની સાથે વશ થયેલો મને પરિણમન છે. અંદરમાં ઘણી શક્તિ હોવા છતાં એ કાંઈ કરી શકતો નથી, એની પ્રગત ઘણી નિર્બળતાને સૂચવે છે. ધ્યાનનો વિષય એવો છે, પર પદાર્થમાં, પર વિષયમાં, રાગમાં એકાગ્ર થવું, સ્થિર થવું એ અશક્તિનું કારણ છે, અને સ્વરૂપમાં સ્થિર થવું એ શક્તિવાન થવાનું કારણ છે. ઘણી શક્તિ આવે છે, એ વિજ્ઞાન પણ જુદી જાતનું છે. પર્યાય પર દ્રષ્ટિ રાખે, ચૈતન્ય પ્રગટ ન થાય, દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી જ ચૈતન્ય પ્રગટે, ચૈતન્ય રૂપે ચૈતન્ય સ્વભાવ. માત્ર પર્યાય અંગનું અવધારણ અનાદિથી જગતને, જગતના જીવો મિથ્યા દ્રષ્ટિ જીવોને છે, કેમ કે પ્રગટ અંશ વિશેનો વ્યક્ત છે. વળી તે પ્રગટ અંશમાં પણ જે વિભાવ છે, રાગાદી મલિન પરિણામ છે, એને જ એ જોવે છે, અને જ્ઞાનને તો એ ચૂકી જાય છે, જ્ઞાનને તો જાણે હોવા છતાં પણ જોતો જ નથી. પર્યાય દ્રષ્ટિ કહો કે એની વિભાવની દ્રષ્ટિ કહો, બંને એક વાત છે. એ રીતે પર્યાય પર દ્રષ્ટિ રાખે, ચૈતન્ય નામ આત્મ સ્વરૂપ ચૈતન્ય સ્વભાવ પ્રગટ ન થાય, આત્મ ચૈતન્યને પ્રગટ થવાનું કારણ દ્રવ્ય દ્રષ્ટિ છે અને પર્યાય દ્રષ્ટિ નથી. અથવા ચૈતન્ય સ્વભાવ જે દર્શનના ચારિત્ર રૂપ, સમ્યક દર્શનના ચારિત્ર રૂપ પ્રગટ થાય છે, એ પ્રગટ કરવાની વિધિ દ્રવ દ્રષ્ટિ કરવી તે છે. પ્રથમમાં પ્રથમ ગમે તેમ કરીને કોઈ પણ રીતે દ્રવ દ્રષ્ટિ પ્રગટ કરવી, એક જ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આદિ સ્વભાવને પ્રગટ થવાનું. દ્રવ દ્રષ્ટિ કરવાથી જ ચૈતન્ય પ્રગટે, અથવા દ્રવ દ્રષ્ટિ એક જ એવી દ્રષ્ટિ છે કે જે દ્રષ્ટિ થતાં સર્વસ્વપણે પોતાના ચૈતન્યની જ ઉપાસનાનું પરિણમન જોર પકડીને ઉત્પન્ન થાય, ને બીજી કોઈ રીતે ઉત્પન્ન થાય. પર્યાય પર દ્રષ્ટિ રાખે છે એટલે શું કે એકલા વિભાવને જોવે છે જીવ, એમાં તો ક્યાંય સ્વભાવ જોવાનો અવસર જ છે. અને અનંત સામર્થ્ય દ્રવ સ્વભાવમાં રહેલું હોવાથી પર્યાયને જોતા એ અનંત સામર્થ્ય કઈ રીતે દેખાશે? અનાદિથી તો પર્યાયમાં વિભાવનું જ બહુલપણું, બહુલપણું એટલે ઘણાપણું છે. સ્વભાવ તો એની અંદર ક્યાંય એને ગોચો પણ મળે એવું નથી. અને એની દ્રષ્ટિ એટલે એની ઉપાદેયતા, દ્રષ્ટિ એટલે એની ઉપાદેયતા, અથવા દ્રષ્ટિ જે સત્તાને ગ્રહે છે એની કોઈ પર્યાય જેટલી ક્ષણિક સત્તા નથી. જે કોઈ એને પર્યાય વ્યક્ત અનુભવ ગોચર થાય છે, વેદાય છે, એટલી જ એની એવી જ એની સત્તા નથી. જેવો પર્યાય વિદ્યમાન છે અત્યારે ગતિ અપેક્ષાએ મનુષ્યની યોગ્યતા, ભાવ મનુષ્યપણું, દ્રવ મનુષ્યપણું અને તેને અનુસરતા જે ઉદય અને ઉદય ભાવો, એવું જ પોતાનું સ્વરૂપ એમ માનીને પર્યાય છે ને, પર્યાય દ્રષ્ટિમાં આ બધું આવે છે, બધું વિભાવનું પરનું જ બહુપણું છે. હવે એવી સત્તા નથી ને એવડી પણ સત્તા નથી. મનુષ્ય જેટલો નથી અને મનુષ્ય રૂપે પણ નથી. હવે એ એમ એમ તો એને માની જ રાખ્યું છે, એ દ્રષ્ટિમાં તો એનું પરિભ્રમણ ક્યારે મળતું નથી. અને એવી પર્યાય દ્રષ્ટિમાં દોષોની પરંપરા, અનંત દોષની પરંપરા ચાલુ જ રહે છે. ક્યારે પણ દોષ અવસર છે દ્રવ દ્રષ્ટિ કરવાથી જ દ્રવ સ્વભાવમાં અનંત સ્વભાવનું સામર્થ્ય, શુદ્ધતા આદિ દ્રવ સ્વભાવમાં રહેલા હોવાથી તેની ઉપાદેયતા કરવાથી અથવા પોતાની અસલ સત્તા જેવી છે તેવી જ દ્રષ્ટિમાં લેતા ચૈતન્ય સ્વભાવ પ્રગટે છે. અનંત ગુણ સ્વરૂપાકારે પરિણમવા લાગે. દ્રવમાં અનંત સામર્થ્ય ભર્યું છે, કે દ્રવમાં અનંત સામર્થ્ય ભર્યું છે. તે દ્રવ પર દ્રષ્ટિ થંભાળ, જ્યાં અનંત સામર્થ્ય ભર્યું છે એ અનંત સામર્થ્ય સ્વરૂપ હું છું એમ શ્રદ્ધાનમાં શ્રદ્ધાનું એને દ્રષ્ટિને સંભાવી એમ કહેવામાં આવે છે. પોતાનું જે અનંત સામર્થ્ય છે એનો શ્રદ્ધાએ સ્વીકાર થવો, શ્રદ્ધાનમાં સ્વીકાર થવો, એ જ દ્રવ દ્રષ્ટિ છે. અને એ દ્રવ દ્રષ્ટિ થતાં આખો ચૈતન્ય સ્વભાવ ખીલી ઉઠે છે, અનંત ગુણ ખીલી ઉઠે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે. દ્રવમાં અનંત સામર્થ્ય ભર્યું છે, તેના ઉપર દ્રષ્ટિ સંભાવ, નિબોધથી માંડીને સિદ્ધ સુધીની કોઈ પણ પર્યાય શુદ્ધ દ્રષ્ટિનો વિષય છે. નિબોધની પર્યાય તો શુદ્ધ દ્રષ્ટિનો વિષય કોઈ કહે એમ તો બને નહીં, કેમ કે એ તો અથવા કોઈ મલિન પર્યાય, નિગોથી માંડીને કોઈ મલિન પર્યાય શુદ્ધ દ્રષ્ટિનો, સમ્યક દ્રષ્ટિનો વિષય હોય તો પ્રશ્ન નથી. પણ સમ્યક દર્શનથી માંડીને સિદ્ધ સુધીની પર્યાય એ પણ કોઈ શુદ્ધ દ્રષ્ટિનો અથવા દ્રવ દ્રષ્ટિનો વિષય આવું કોઈ દ્રષ્ટિનું વિશિષ્ટ કાર્ય છે. જૈન દર્શન સિવાય શ્રદ્ધાને દ્રષ્ટિના વિષયમાં આવી ચોખવટ ક્યાંય નથી, આવી સ્પષ્ટતા ક્યાંય નથી. કે આત્માનો મૂળભૂત ગુણ જે શ્રદ્ધાને અનુસરીને જ જાણે બધા ગુણો કામ કરે. જળની અને વિભાવની શ્રદ્ધા છે અથવા પોતાની નાસ્તિની શ્રદ્ધા એમાં છે, અનંત પર્યંત ચાલી જાય છે. શ્રદ્ધા એની છે ને અનંત ગુણ એમ કામ કરવા લાગે છે. જો એ જ શ્રદ્ધા ગુણ સવરો થઈને પોતાના મૂળ સ્વરૂપને અસલ સ્વરૂપને શ્રદ્ધે સ્વીકારે તો એમાંથી સિદ્ધ દશા પ્રગટ થાય. પણ ભલે સિદ્ધ દશા પ્રગટ થાય, આ તો એમ કહે છે કે દ્રષ્ટિનો વિષય રહેતો નથી, થતો નથી. સાધકજીને પ્રથમ દ્રષ્ટિ થાય છે ત્યારે એને સિદ્ધ દશા પ્રગટ નથી, પણ ભવિષ્યની સિદ્ધ પર્યાયની ભાવના હોવા છતાં દ્રષ્ટિ એને વિષય કરતી નથી, દ્રષ્ટિના વિષયમાં એનું સ્થાન નથી. દ્રષ્ટિના વિષયમાં વર્તમાન શુદ્ધ દશાનું કે ભાવિ શુદ્ધ દશાનું સ્થાન નથી. કહેવાની જરૂર નથી કે અશુદ્ધ દશાનું સ્થાન થાય હોય શકે, એ તો પ્રશ્ન જ રહેતો નથી. એ પ્રશ્ન ઉગી શકે એવો વિશે એવું જ કોઈ વિશિષ્ટ પ્રકારે દ્રષ્ટિનો પરિણામ બનાવે છે. આ તો શબ્દોનો વિષય છે, એટલો ખરેખર ધન ગુણ કેવી રીતે કામ કરે છે એના અવલોકનથી, અનુભવના અવલોકનથી એને ગુણને પકડે, શ્રદ્ધા સામાન્યને પકડે. અત્યારે તો વિપરીત શ્રદ્ધા પકડે, પણ શ્રદ્ધા સામાન્ય તો ખરું ને? શ્રદ્ધા સામાન્ય વિના શ્રદ્ધા વિશેષ હોય શકે? સીધી વાત ખરી કે ના? વિપરીત કે અવિપરીત તો એની વિશેષતા છે પરિણામ, પણ શ્રદ્ધા સામાન્ય પણ તો પરિણામમાં હોય જ. એમાંથી શ્રદ્ધા ગુણ કેમ એ સામાન્યમાંથી પકડાય છે? જો ગુણને સમજે તો એને શ્રદ્ધા શું કામ કરે, કેવું કામ કરે, કેવી રીતે કામ કરે છે એનો ખ્યાલ આવે. આ તો ખ્યાલમાં લેવાનો વિષય છે. બાકી શબ્દોથી ગમે તેટલો વિષય ફેરવી ફેરવીને લઈએ કે આટલો વિષય છે ને આટલો વિષય નથી, પણ એનું ભાવજ્ઞાન થાય અને અર્થનું જ્ઞાન થાય, ભાવાર્થનું જ્ઞાન થાય. પણ ભાવજ્ઞાન જુદું ચીજ છે, એ તો ભાવને પકડીને થાય છે. એ પોતાના નિજ ભાવને પકડીને થઈ શકે છે અને બીજી રીતે થઈ શકતો નથી. એટલે તો સમ્યક શ્રુત જ્ઞાનને ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે છે, કેમ કે એનો વિષય ભાવનો અનુભવ છે. પોતાના નિજ ભાવનો, નિજ સ્વભાવનો એમાં અનુભવ છે, એટલે એને ભાવશ્રુત જ્ઞાન કહે છે. માત્ર શુદ્ધ જ્ઞાન નહીં પણ ભાવશ્રુત જ્ઞાન. એવા ભાવશ્રુત વિનાનું માત્ર શ્રુત તે દ્રવશ્રુત છે, ભલે પરિણામરૂપ ભાવરૂપ હોય તો પણ એ દ્રવશ્રુત છે. શ્રુત જ્ઞાનરૂપ ભાવ દ્રવશ્રુતમાં જાય, ભાવશ્રુત નથી. જેમ આ દ્રવશ્રુતને જ્ઞાન નથી, એમ ઓલા દ્રવ કેવળ દ્રવશ્રુતને જ્ઞાન નથી. પોતાની દ્રવશ્રુત છે ને સારું એને જ્ઞાન નથી. એમ ભાવશ્રુત વિનાનું માત્ર જે દ્રવશ્રુત છે એને એને જ્ઞાન ન કહી શકાય, જ્ઞાન નથી. કેમ કે એ દ્રવશ્રુત છે, ભાવશ્રુત એમાં પછી બોલે વ્યાખ્યા પરિભાષા બધું આગમ અનુસાર દેખાય, જૈનાગમ અનુસાર દેખાય તો પણ દ્રેયકૃત ને જ્ઞાન નથી. સાધક દશા પણ શુદ્ધ દ્રષ્ટિના વિષયભૂત મૂળ સ્વભાવમાં નથી. જો સિદ્ધની દશા પણ શુદ્ધ દ્રષ્ટિના વિષયભૂત સ્વભાવમાં નથી તો સાધક દશા પણ મૂળ દ્રષ્ટિના વિષયભૂત સ્વભાવમાં નથી. કેમ કે દ્રષ્ટિનો જે વિષયભૂત સ્વભાવ છે એ સામાન્ય છે અને દશા માત્ર વિશેષ રૂપ છે. દ્રષ્ટિ ક્યારે એને અડતી નથી, સમ્યક દ્રષ્ટિ એને અડતી નથી, એને વિષય કરતી નથી. અથવા એને જે વિષય હાથમાં આવ્યો છે એ પોતાના જ કોઈ એવા વિશિષ્ટ પ્રકારથી એને એ વિષય થયો છે તો પછી એને છોડીને એને અનુત્કૃષ્ટ તત્વ